એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું. આજે આપણે એક એવી દુનિયામાં સફર કરવાના છીએ જે ભવ્ય કલાકૃતિઓથી ભરેલી છે. પુનરુજ્જીવન કાળની કલા.
હા, પુનરુજ્જીવન.
પણ થોબો, આ કોઈ આમ શુષ્ક ઇતિહાસનો પાઠ નથી. હો, આપણે માઇકલ એન્જલો અને લિયોનાર્ડો જેવા દિગ્ગજોની વાત તો કરીશું જ, પણ આપણો મુખ્ય હેતુ છે ને એ કંઈક અલગ છે.
બરાબર.
આજે આપણે ગેરાલ્ડિન એ જોન્સનના સંશોધનના આધારે એ સમજવાની કોશિશ કરીશું કે આ અદ્ભુત રચનાઓ એ માત્ર આમ આંખોને શાંતા આપવા માટે નહોતી. એમનું એક ચોક્કસ કાર્ય હતું, એક ધ્યેય હતો, અને એની પાછળ તો સમાજ, શક્તિ અને ધર્મના ગૂંચવાયેલા તાણાવાણા હતા.
એકદમ સાચી વાત છે. આપણે જ્યારે આજે મ્યુઝિયમમાં જઈએ ત્યારે કલાકૃતિઓને કેવી રીતે જોઈએ? એક સફેદ દિવાલ પર, જાણે સમય અને સ્થળથી સાવ અલગ કરીને. ખરું ને?
હા, બિલકુલ.
પણ જોન્સન આપણને યાદ દેવડાવે છે કે પુનરુજ્જીવન કાળમાં કલા આવી અલગ નહોતી. એ તો સમાજના ધબકારાનો એક ભાગ હતી, જીવન સાથે એમ કે વણાયેલી હતી. એમનો મુખ્ય મુદ્દો જે છે કે આ કલા કોઈને કોઈ કામ કરતી હતી.
કામ કરતી હતી મતલબ?
હા, એનો એક સ્પષ્ટ ઉદ્દેશ્ય હતો. એ સમયના સમાજ, રાજકારણ, ધર્મ અને અર્થવ્યવસ્થા સાથે એના કેવા ગાઢ સંબંધો હતા એ સમજવું ખરેખર આંખ ખોલી નાખે એવું છે.
તો ચાલો આ રોમાંચક ખોજ શરૂ કરીએ. અને આ સફરમાં આપણા માર્ગદર્શક છે લેખક ગેરાલ્ડિન એ જોન્સન. પહેલા એમને જરા ઓળખી લઈએ, શું કહો છો?
ચોક્કસ ચોક્કસ.
તેઓ ખૂબ જ જાણીતા અને સન્માનિત કલા ઇતિહાસકાર છે. હાલમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત ક્રાઇસ્ટ ચર્ચ કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે અને એમણે હાર્વર્ડ જેવી સંસ્થામાંથી પીએચડી મેળવેલ છે.
હા, અને તેમની વિશેષતા ખરેખર બહુ વ્યાપક છે. ઇટાલિયન પુનરુજ્જીવન, ખાસ કરીને શિલ્પકળા, પછી કલાના સિદ્ધાંતો, કલાનો સામાજિક ઇતિહાસ, એટલે કે કલા સમાજમાં શું ભૂમિકા ભજવતી હતી, આ બધું એમના સંશોધનના કેન્દ્રમાં છે. તેઓ કલાના આશ્રયદાતાઓ પર અને કલામાં સ્ત્રીઓની બહુપક્ષીય ભૂમિકા પર, પછી તે વિષય તરીકે હોય, દર્શક તરીકે હોય કે પછી કલા કરાવનાર આશ્રયદાતા તરીકે હોય, એમ ઊંડાણપૂર્વક કામ કરે છે.
અચ્છા.
અને મને ખાસ ગમતી વાત એ છે કે તેઓ ઘર વપરાશની કલા, જે ઘણીવાર ઇતિહાસકારો ભૂલી જાય છે, તેના કાર્ય પર પણ ધ્યાન આપે છે.
એમનો દૃષ્ટિકોણ શું કામ અલગ પડે છે? કારણ કે સામાન્ય રીતે તો કલા ઇતિહાસમાં પેલું કલાકારની શૈલી, એની પ્રતિભા, એના પર વધુ ભાર મુકાય છે ને?
બરાબર. પણ જોન્સનનો અભિગમ અલગ છે. તેઓ કોણે બનાવ્યું એના કરતા શા માટે બનાવ્યું અને કોના માટે બનાવ્યું એ સવાલો પર વધુ ભાર મૂકે છે.
ઓહ, રસપ્રદ.
હા, એ સામાજિક કલા ઇતિહાસ તરફ આપણું ધ્યાન દોરે છે. અને એમની લખવાની શૈલી પણ એવી છે ને કે જટિલ વિચારો પણ એકદમ સરળતાથી સમજાઈ જાય, એટલે જ આ વિષયમાં નવા લોકો માટે પણ તેમનું પુસ્તક ખૂબ ઉપયોગી છે.
બરાબર. તો આજની આપણી ચર્ચાનો મુખ્ય સાર એમ કહી શકાય કે પુનરુજ્જીવન કલાને માત્ર દેખાવમાં સુંદર કે પછી લિયોનાર્ડો કે માઇકલ એન્જેલો જેવા કોઈ એકલ દોકલ જીનિયસની કમાલ તરીકે જોવાને બદલે આપણે એને એના મૂળ સંદર્ભમાં સમજવાની જરૂર છે. એનું કાર્ય શું હતું, એનો હેતુ શું હતો, અને એને કોણે શા માટે પૈસા ખર્ચીને બનાવડાવી હતી, એટલે કે પેલી આશ્રયદાતા પ્રણાલી કેવી હતી.
બરાબર. આ કલા માત્ર પ્રાચીન ગ્રીસ અને રોમની નકલ નહોતી, પણ એ સમયની ધાર્મિક, રાજકીય અને સામાજિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે રચાયેલું એક નવું જટિલ સંયોજન હતું.
એટલે સામાન્ય રીતે આપણે કલાને બસ સુંદરતા તરીકે જોઈએ છીએ, પણ જોન્સન કહે છે કે એની પાછળ એક ચોક્કસ હેતુ હતો, એનું એક કામ હતું. આ તો ખરેખર દ્રષ્ટિકોણ બદલી નાખે એવી વાત છે. તો તેઓ કઈ મુખ્ય ગેરસમજને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે?
મુખ્ય ગેરસમજ એ જ છે કે આપણે પુનરુજ્જીવન કલાને આજના મ્યુઝિયમના ચશ્માથી જોઈએ છીએ. પેલી શાંત સફેદ દિવાલો પર લટકતી તેના મૂળ વાતાવરણથી સાવ વિખૂટી પડેલી.
હા, એ તો છે.
આનાથી તેનો અસલી રોલ અને ગોલ, એનો હેતુ અને કાર્ય આપણે ચૂકી જઈએ છીએ. જોન્સનનો પાયાનો સવાલ છે, આ કલા ખરેખર શું કરતી હતી, એનું પ્રયોજન શું હતું.
સમજાઈ ગયો. અને આ ચર્ચાનો વિસ્તાર ક્યાં સુધીનો રહેશે? ક્યાં ભૌગોલિક ક્ષેત્ર અને સમયગાળા પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું?
આપણું ધ્યાન મુખ્યત્વે 14મી થી 16મી સદીના ઇટાલી પર રહેશે, કારણ કે ત્યાં જ પુનરુજ્જીવનનો મુખ્ય વિકાસ થયો. જો કે એ વિચારો ઉત્તર યુરોપમાં કેવી રીતે ફેલાયા તેની પણ થોડી ઝલક જોઈશું.
ઓકે,
આપણે ચિત્રકળા, શિલ્પકળા, સ્થાપત્ય ત્રણેયને આવરી લઈશું. ખાસ કરીને આશ્રયદાતા પ્રણાલી, પેટ્રોનેજ સિસ્ટમ કેવી રીતે કામ કરતી હતી તે સમજીશું. રેખીય પરિપ્રેક્ષ્ય, લિનિયર પર્સ્પેક્ટિવ જેવી નવી તકનીકો શા માટે મહત્વની બની તે જોઈશું.
હા, એ પરિપ્રેક્ષ્યવાળો તો બહુ રસપ્રદ છે.
અને ધર્મ તથા નવા ઉભરતા માનવતાવાદ, એટલે કે એ વિચારધારા જેણે માનવીય બુદ્ધિ, સિદ્ધિઓ અને ક્ષમતાઓ પર વધુ ભાર મૂક્યો, તેમની વચ્ચેના જટિલ સંબંધો પર પણ પ્રકાશ પાડીશું.
ચાલો ત્યારે આ ઊંડાણપૂર્વકની ચર્ચા શરૂ કરીએ. પહેલો મુદ્દો ઓળખનો લઈએ, કલાકારની, અને એનાથી પણ વધુ કદાચ આશ્રયદાતાની ઓળખ. આપણે સાંભળ્યું છે કે પુનરુજ્જીવનમાં કલાકારનું સ્ટેટસ વધ્યું. મધ્યયુગના ગુમનામ કારીગરોમાંથી તેઓ સેલિબ્રિટી જેવા બન્યા, ખરું ને?
હા, અમુક અંશે.
મને યાદ આવે છે લોરેન્ઝો ગિબર્ટી, જેમણે ફ્લોરેન્સના બેપ્ટિસ્ટ્રીના પ્રખ્યાત દરવાજા બનાવ્યા અને એના પર પોતાનો ચહેરો કોતરી દીધો.
હા, એ એમનું સેલ્ફ પોર્ટ્રેટ.
અથવા માઇકલ એન્જેલો, એમની કલા જેટલી જ એમની પર્સનાલિટી પણ ચર્ચામાં રહેતી.
હા, કલાકારની વ્યક્તિગત ઓળખ અને પ્રતિષ્ઠા ચોક્કસપણે વધી, એમાં કોઈ શંકા નથી. પરંતુ જ્હોનસન ખૂબ ભારપૂર્વક કહે છે કે પડદા પાછળનો અસલી ખેલ તો આશ્રયદાતાનો હતો.
અચ્છા.
કલા બનાવવાનો નિર્ણય, એના માટે પૈસા ખર્ચવાની ક્ષમતા અને ઈચ્છા, એ બધું આશ્રયદાતાના હાથમાં હતું. ફ્લોરેન્સનો શક્તિશાળી મિડીસી પરિવાર હોય, રોમના પોપ હોય, કે પછી શહેરની વ્યાપારી ગિલ્ડ કે નગર સમિતિઓ હોય, આ લોકો જ નક્કી કરતા કે કઈ કલા બનશે, કેવી બનશે અને ક્યાં મૂકાશે.
અને એમના હેતુઓ પણ જુદા જુદા હતા, ખરું ને? માત્ર કલાપ્રેમ નહીં, પણ બીજું ઘણું બધું સંકળાયેલું હતું.
બિલકુલ, હેતુઓ બહુસ્તરીય હતા. ધાર્મિક કારણો હતા, પોતાની શ્રદ્ધા દેખાડવી, પુણ્ય કમાવાની આશા. સામાજિક કારણો હતા, સમાજમાં પોતાનો મોભો વધારવો, પોતાની સંપત્તિ અને સંસ્કારનું પ્રદર્શન કરવું. અને રાજકીય કારણો પણ હતા, પોતાની સત્તા અને પ્રભાવ દર્શાવવો, સ્પર્ધકોને નીચા દેખાડવા.
આવા કદાચ કલા બનાવવા માટે થતા પેલા કરારો કોન્ટ્રાક્ટ્સમાં પણ દેખાતી હશે.
ચોક્કસ, એ કરારો બહુ રસપ્રદ હોય છે. એમાં સ્પષ્ટ લખેલું હોય કે કઈ સામગ્રી વાપરવાની, કેટલું સોનું ચડાવવાનું, કેટલો મોંઘો અફઘાની લેપિસ લાઝુલી વાપરવાનો.
ઓહો, લેપિસ લાઝુલી, વાદળી રંગ માટે નહીં?
હા, એ જ.
વિષયવસ્તુ પણ ઘણીવાર આશ્રયદાતા જ નક્કી કરતા, ક્યારેક તો બહુ ઝીણવટપૂર્વક. એટલે અંતે કલાકૃતિ એ કલાકારની કુશળતાનું પ્રદર્શન તો હતી જ, પણ એનાથી વધુ એ આશ્રયદાતાની ઓળખ, એની મહત્વાકાંક્ષા અને એના મૂલ્યોનું પ્રતિબિંબ હતી.
હા, એ કલાકૃતિ આશ્રયદાતા વતી કંઈક કહેતી હતી, કોઈ કાર્ય કરતી હતી.
તી એના પર પણ નિર્ભર કરતી હશે, ખરું ને? એનું સ્થાન કેટલું મહત્વનું હતું. અહીંથી આપણે બીજા મુદ્દા પર આવીએ છીએ, સ્થળ, સ્થળ, સ્થળ.
એકદમ સાચો મુદ્દો પકડ્યો. જ્હોનસન માટે આ બહુ મહત્વનું છે. કલાકૃતિનો અર્થ તેના મૂળ સ્થાન સાથે અતૂટ રીતે જોડાયેલો છે. આજે આપણે ડેવિડની મૂર્તિ મ્યુઝિયમમાં જોઈએ, પણ જ્યારે એ ફ્લોરેન્સના મુખ્ય ચોકમાં સરકારી ઇમારતની સામે ઊભી હતી,
પેલા જો વેક્યુઓની સામે,
હા, ત્યારે તેનો અર્થ સાવ જુદો હતો. એ માત્ર એક સુંદર શિલ્પ નહોતું, પણ ફ્લોરેન્સ ગણરાજ્યની સ્વતંત્રતા, હિંમત અને ઈશ્વરમાં શ્રદ્ધાનું શક્તિશાળી પ્રતીક હતું. ડોનાટેલો અને પછી માઇકલ એન્જેલો બંનેની ડેવિડની મૂર્તિઓ આ જ સંદેશ આપતી હતી, પોતાના સમયના રાજકીય અને સામાજિક સંદર્ભમાં.
એટલે કે એ મૂર્તિઓ માત્ર કલા નહોતી, પણ એક રાજકીય નિવેદન પણ હતી, જે આજે મ્યુઝિયમમાં કદાચ એટલું સ્પષ્ટ નથી થતું. અને ધાર્મિક સ્થળોનું શું, જેમ કે ચર્ચની અંદરના ચિત્રો?
ધાર્મિક સ્થળોએ તો કલાનો રોલ ઓર પણ વધુ જ જટિલ હતો. સિસ્ટાઇન ચેપેલના છત પરના માઇકલ એન્જેલોના ભીંત ચિત્રો વિચારો. એ માત્ર આમ જોવા માટે નથી.
ના ના, બિલકુલ નહીં.
એ એક આખા વાતાવરણનું નિર્માણ કરે છે. તમે જેમ જેમ ચેપલમાં આગળ વધો, તેમ તેમ એ ચિત્રો એક કથા કહે છે, તમને ધાર્મિક વિધિઓ અને પ્રાર્થનામાં લીન થવા પ્રેરે છે. મોટા ચર્ચોમાં વેદીની પાછળ મુકાતા મોટા ચિત્રો, આલ્ટર પીસીસ, ધાર્મિક વિધિનું કેન્દ્રબિંદુ હતા. કલા ત્યાં જગ્યાને પવિત્ર બનાવતી હતી, લોકોને ઈશ્વર સાથે જોડતી હતી અને ધર્મના સિદ્ધાંતો શીખવતી હતી. કલા ખરેખર સામાજિક અને ધાર્મિક અવકાશનું, એમ કે નિયમન અને આયોજન કરતી હતી.
અને એ અર્થ આપવામાં વપરાયેલી સામગ્રી અને પદ્ધતિઓ પણ એટલી જ મહત્વની હતી, ખરું ને? જેમ કે આરસ કે કાંસ્ય, ફ્રેસ્કો કે તિલચિત્ર.
ચોક્કસપણે, સામગ્રીની પસંદગી પાછળ ઘણા કારણો હતા. ટકાઉપણું, જેમ કે બહાર મૂકવાની મૂર્તિ માટે કાંસ્ય વધુ યોગ્ય ગણાય. ખર્ચ, સોનું અને લેપિસ લાઝુલી જેવા મોંઘા પદાર્થો આશ્રયદાતાની સંપત્તિ અને દરજ્જો દેખાડતા.
ઓકે.
બનાવટની પદ્ધતિ પણ મહત્વની હતી. દિવાલ પર ભીના પ્લાસ્ટરમાં કરાતું ફ્રેસ્કો ચિત્ર લાંબો સમય ટકે, પણ એમાં ભૂલ સુધારવી મુશ્કેલ. જ્યારે કેનવાસ પર તેલચિત્રો, ઓઇલ પેઇન્ટિંગ, જે પાછળથી વધુ પ્રચલિત થયા, તેમાં વધુ ઝીણવટપૂર્વક કામ થઈ શકે અને ફેરફાર પણ શક્ય બને. દરેક પદ્ધતિ અને સામગ્રીનો પોતાનો એક અર્થ હતો, એક કાર્ય હતું.
અને આપણે જે માઇકલ એન્જેલો કે લિયોનાર્ડોને એકલા જ શ્રેય આપીએ છીએ, એ ખરેખર તો એક મોટી ટીમનું પરિણામ હતું, જાણે કે કોઈ ફિલ્મ પ્રોડક્શન હાઉસ. તમે બોટેગાની વાત કરી હતી?
હા, આ બોટેગા એટલે કે કલાકારની વર્કશોપ. આ સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે તે એકલ જીનિયસની રોમેન્ટિક કલ્પનાને તોડી પાડે છે.
હા, એ બહુ મોટી વાત છે.
મોટાભાગના જાણીતા કલાકારો પોતાની વર્કશોપ ચલાવતા, જેમાં ઘણા બધા સહાયકો, શિષ્યો, કારીગરો કામ કરતા. માસ્ટર કલાકાર મુખ્ય ડિઝાઇન અને કદાચ સૌથી મહત્ત્વના ભાગો પર કામ કરે, પણ બાકીનું ઘણું કામ, રંગો તૈયાર કરવા, નાના ભાગો ચીતરવા, ફ્રેમ બનાવવી, આખી ટીમ દ્વારા થતું. મોટા પ્રોજેક્ટ્સ તો ટીમ વગર શક્ય જ નહોતા. આ એક સહિયારો પ્રયાસ હતો.
તે સમયના લોકો આ કલાકૃતિઓને કેવી રીતે જોતા હશે? શું એમની જોવાની રીત આપણાથી અલગ હતી?
ઘણી અલગ. આપણે આજે કલાને દૂરથી એક નિષ્ક્રિય દર્શક તરીકે જોઈએ છીએ, પણ પુનરુજ્જીવન કાળમાં લોકો કલા સાથે વધુ સક્રિય રીતે જોડાતા.
સક્રિય રીતે? કેવી રીતે?
જેમ કે ચર્ચમાં વેદી સામે ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરવી, ચિત્રમાં દર્શાવેલ સંતના જીવન વિશે વિચારવું, તેમાં છુપાયેલા પ્રતીકોનો અર્થ સમજવો, આ બધું અનુભવનો ભાગ હતો. કલાનો હેતુ માત્ર સુંદર દેખાવાનો નહોતો, પણ ભાવ જગાડવાનો, વિચાર પ્રેરિત કરવાનો અને આધ્યાત્મિક અનુભવ કરાવવાનો હતો. અને મસાચીઓ જેવા કલાકારોએ જે રેખીય પરિપ્રેક્ષક, લિનિયર પર્સ્પેક્ટિવ વિકસાવ્યું, જેનાથી ચિત્રમાં ઊંડાણનો ભ્રમ ઊભો થાય, તે માત્ર ટેકનિકલ કમાલ નહોતી.
ના, એનાથી તો
એનાથી વાર્તા વધુ વાસ્તવિક લાગતી અને દર્શક જાણે એ દ્રશ્યનો ભાગ હોય એવું અનુભવી શકતો. આ પણ કથાને વધુ અસરકારક બનાવવાનું એક સાધન હતું.
આ બધું તો જાહેર અને ધાર્મિક કલા વિશે થયો, પણ તમે પેલી ઘરેલુ કલાનો પણ ઉલ્લેખ કર્યો હતો, એના વિશે થોડું જણાવશો? એ બહુ ઓછું સંભળાય છે.
હા, ઘરની અંદરની દુનિયામાં પણ કલાનો મોટો રોલ હતો, જેને ઘણીવાર ઓછો આંકવામાં આવે છે. જેમ કે લગ્ન વખતે કન્યાને ભેટમાં અપાતી શણગારેલી લાકડાની પેટીઓ, જેને કેસોની કહેવાતી.
કેસોની?
હા, સાંભળ્યું છે.
એમાં દહેજનો સામાન રખાતો, પણ એના પર પૌરાણિક કથાઓ, લગ્નજીવન માટે ઉપદેશાત્મક દ્રશ્યો કે કુટુંબના પ્રતીકો ચિત્રેલા હતા. એવી જ રીતે બાળકના જન્મ પછી માતાને ભેટ અપાતી ખાસ થાળીઓ હતી, ડિસ્કીદા પાર્ટો.
ડિસ્કીદા પાર્ટો?
હા, જેના પર પણ શુભ પ્રસંગોના ચિત્રો હતા. ઘરોમાં કુટુંબના સભ્યોના પોર્ટ્રેટ્સ બનતા. આ બધી વસ્તુઓ જીવનના મહત્વના તબક્કાઓની ઉજવણી કરતી, કુટુંબની ઓળખ બનાવતી અને સ્ત્રીઓના જીવન તથા ઘરના સંચાલનમાં તેમની ભૂમિકાને પણ પ્રતિબિંબિત કરતી. આ કલા પણ કાર્યાત્મક હતી.
અને ઘરમાં પણ ધાર્મિક કલાનું સ્થાન તો હશે જ ને? ચોક્કસ. મોટાભાગની વસ્તી માટે ધર્મ રોજિંદા જીવનનો અભિન્ન ભાગ હતો, એટલે ઘરોમાં પણ વ્યક્તિગત પૂજાપાઠ માટે નાની મૂર્તિઓ, મેડોના અને બાળ ઈસુના ચિત્રો કે અન્ય ધાર્મિક વસ્તુઓ રાખવામાં આવતી.
બરાબર.
આનો ઉદ્દેશ ઘરમાં ભક્તિનું વાતાવરણ જાળવવાનો, પ્રાર્થનામાં મદદ કરવાનો અને પરિવારના સભ્યોમાં ધાર્મિક ભાવના કેળવવાનો હતો. પુનરુજ્જીવનની મોટાભાગની કલા, પછી તે જાહેર હોય કે ખાનગી, કોઈને કોઈ રીતે ધર્મ સાથે જોડાયેલી હતી અને તેનું મુખ્ય કાર્ય લોકોને ઈશ્વરની નજીક લાવવાનું હતું.
ખૂબ જ રસપ્રદ. તો આ આખી ચર્ચા પરથી જો આપણે મુખ્ય શીખ તારવવી હોય તો શું કહી શકીએ? પહેલો મુદ્દો કયો ગણાય?
મારા મતે પહેલી અને સૌથી અગત્યની શીખ એ છે કે પુનરુજ્જીવન કલા મુખ્યત્વે કાર્યાત્મક, ફંક્શનલ હતી. એ માત્ર સુંદરતા માટે નહોતી, એ ચોક્કસ સામાજિક, ધાર્મિક અને રાજકીય ઉદ્દેશ્યો પૂરા પાડતી હતી. એ સમાજમાં સક્રિય ભૂમિકા ભજવતી હતી.
હા, આ વાતને આપણે આજના સમય સાથે પણ જોડી શકીએ. જેમ કે ભારતમાં જાહેર સ્થળોએ મુકાતી મહાન નેતાઓની પ્રતિમાઓ કે પછી ધાર્મિક સ્થળો પર કરાતી ભવ્ય સજાવટ, એમનો હેતુ માત્ર સુંદર દેખાડવાનો નથી હોતો, પણ ચોક્કસ સંદેશો આપવાનો, શક્તિ પ્રદર્શિત કરવાનો કે સમુદાયની ભાવના મજબૂત કરવાનો હોય છે. બરાબર ને?
બિલકુલ. હવે બીજી શીખ, આશ્રયદાતા સર્વોપરી, પેટ્રન વોસ્કી. કલા કોણે અને શા માટે કરાવી એ સમજવું કલાના અર્થઘટન માટે અત્યંત જરૂરી છે. કલાકારની પ્રતિભા મહત્વની હતી, પણ આશ્રયદાતાના ઈરાદા અને સાધન વિના એ કલાનું અસ્તિત્વ જ ન હોત.
આ તો આજના કોર્પોરેટ સ્પોન્સરશિપ જેવું જ થયું. કોઈ મોટો કાર્યક્રમ કે આર્ટ ફેસ્ટિવલ હોય તો કોણ સ્પોન્સર કરી રહ્યું છે અને એમના શું હેતુ છે એ જાણવું જરૂરી બની જાય છે. ત્રીજી શીખ શું છે?
ત્રીજી, સંદર્ભ જ બધું છે. કોન્ટેક્સ્ટ ઇઝ એવરીથિંગ. કલાકૃતિને તેના મૂળ સ્થાન, સમય અને તેને જોનાર મૂળ દર્શકોના દ્રષ્ટિકોણથી સમજવી જોઈએ. મ્યુઝિયમમાં જોવાથી તેનો અસલી અર્થ અને પ્રભાવ ઘણીવાર ઘટી જાય છે.
બરાબર. જેમ કોઈ જૂના કિલ્લામાં ફરીને એનો ઇતિહાસ અનુભવો અને એ જ કિલ્લાનું ચિત્ર મ્યુઝિયમમાં જોવું, બંને અનુભવો સાવ જુદા છે. ચોથી શીખ.
ચોથી, પ્રતિભા એકલી નથી હોતી. બિયોન્ડ ધ લોન જીનિયસ. કલાનું સર્જન ઘણીવાર સામૂહિક પ્રયાસ હતો, ખાસ કરીને મોટી વર્કશોપ બોટેગામાં. આ એકલ પ્રતિભાશાળી કલાકારની આપણી છાપને પડકારે છે.
આજના ક્રિએટિવ ફિલ્ડમાં પણ આ જ સત્ય છે. ફિલ્મ હોય, સોફ્ટવેર હોય કે વિજ્ઞાન સંશોધન, ટીમવર્ક વગર કશું શક્ય નથી. અને છેલ્લી પાંચમી શીખ.
પાંચમી, સંશ્લેષણ માત્ર પુનરુત્થાન નહીં, સિન્થેસિસ નોટ જસ્ટ રીબર્થ. પુનરુજ્જીવને પ્રાચીન ગ્રીક રોમન કલામાંથી પ્રેરણા લીધી, પણ એની આંધળી નકલ નહોતી કરી. એણે એ પ્રેરણાને પોતાના સમયની ખ્રિસ્તી માન્યતાઓ, સામાજિક જરૂરિયાતો અને નવી તકનીકો સાથે ભેળવીને કંઈક તદ્દન નવું અને મૌલિક સર્જન કર્યું.
આપણા ભારતીય સમાજમાં પણ પરંપરાઓ આ જ રીતે જીવંત રહે છે નહીં. નવી પેઢી જૂના મૂલ્યોને પોતાના સમયના સંદર્ભમાં નવું રૂપ આપે છે. અદ્ભુત. આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર મનમાં વસી જાય એવા છે.
તે નોતી બની, તે એક જટિલ જીવંત દુનિયાનો સક્રિય ભાગ હતી.
વાહ.
આ વાક્ય જ કલાની મૂળભૂત ભૂમિકા અને ઉર્જાને પકડી પાડે છે. એ સ્થિર નહોતી, પણ સમાજમાં કાર્યરત હતી.
બીજો વિચાર પણ એટલો જ સચોટ છે. આ કોણે બનાવ્યું એ પૂછતા પહેલા આના પૈસા કોણે આપ્યા અને શા માટે એ પૂછવું વધુ ફળદાયી છે.
આ સીધો જ આપણને કલા પાછળની શક્તિ, આશ્રયદાતાની શક્તિ તરફ દોરી જાય છે.
ત્રીજો વિચાર ઉપયોગિતા અને કલાના સંબંધ પર છે. કાર્યાત્મક વસ્તુ અને કલા વચ્ચે કોઈ સ્પષ્ટ ભેદરેખા નહોતી.
આપણે પેલી લગ્નની પેટી કેસોનીનું ઉદાહરણ જોયું.
હા બરાબર.
એ રોજબરોજના ઉપયોગની વસ્તુ પણ હતી અને કલાકૃતિ પણ. એ સમયમાં ઉપયોગિતા અને સુંદરતા અલગ નહોતા.
અને ચોથો વિચાર પુનરુજ્જીવનની મૌલિકતા પર ભાર મૂકે છે. પ્રાચીન કાળ સાથેનો સંવાદ એ નકલ નહોતો, પણ સર્જનાત્મક અનુકૂલન હતું જે સમકાલીન ખ્રિસ્તી મૂલ્યો વ્યક્ત કરતું હતું.
ફાયદો છે. જોન્સનનો અભિગમ આપણને એક પ્રકારની વિવેચનાત્મક દ્રષ્ટિ કેળવવામાં મદદ કરે છે. આપણે આપણી આસપાસના દ્રશ્યો, જાહેરાતો, સમાચારની તસવીરો, રાજકીય નેતાઓના પોસ્ટરોને પણ આ જ સવાલો પૂછી શકીએ. આનો સંદર્ભ શું છે? આ શું કાર્ય કરવા માંગે છે? આની પાછળ કોણ છે?
કોણ છે મતલબ આશ્રયદાતા, સ્પોન્સર કોણ?
હા, આનાથી આપણે દ્રશ્ય માધ્યમો દ્વારા થતા સંદેશાવ્યવહારને વધુ ઊંડાણપૂર્વક સમજી શકીએ છીએ.
સાચી વાત. અને પેલું શક્તિને ઓળખવામાં પણ મદદ મળે છે ને? પુનરુજ્જીવનના આશ્રયદાતાઓ જેમ કલાનો ઉપયોગ પોતાની શક્તિ દર્શાવવા કરતા હતા, તેમ આજે પણ કોર્પોરેટ બ્રાન્ડિંગ, ભવ્ય ઇમારતો, રાજકીય કાર્યક્રમો, આ બધું કેવી રીતે શક્તિ, સંપત્તિ અને પ્રભાવનું પ્રદર્શન કરે છે તે આપણે વધુ સારી રીતે પારખી શકીએ.
બરાબર. બીજા બે મુદ્દા પણ છે. એક તો કારીગરી અને ભૌતિકતાની કદર. આજના ડિજિટલ અને યુઝ એન્ડ થ્રો યુગમાં કોઈ વસ્તુ બનાવવા પાછળ રહેલી મહેનત, કૌશલ્ય અને વપરાયેલી સામગ્રીનું મૂલ્ય સમજવું અને તેની કદર કરવી મહત્વનું છે. પુનરુજ્જીવન કલા આપણને એ યાદ દેવડાવે છે.
અને છેલ્લું, કલા સમાજનું દર્પણ છે. જેમ પુનરુજ્જીવન કલા એ સમયના સમાજ, તેની માન્યતાઓ અને તેની ચિંતાઓનું પ્રતિબિંબ પાડે છે, તેમ આપણી આસપાસની કલા, ડિઝાઇન, ફિલ્મો, સંગીત, સાહિત્ય, આ બધું આપણા આજના સમાજને સમજવામાં મદદરૂપ થઈ શકે છે. આપણે આપણી જાતને પૂછી શકીએ કે આપણી કલા આપણા વિશે શું કહી રહી છે.
ખૂબ સરસ રીતે તમે આ મુદ્દાઓને જોડ્યા.
આખી ચર્ચા ખરેખર વિચાર પ્રેરક રહી. મારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટી શીખ એ હતી કે કલાનું સર્જન કેટલું સહયોગી હતું. પેલી બોટેગાવાળી વાત, આપણે હંમેશા એકલવીર જીનિયસની કલ્પના કરીએ છીએ, પણ વાસ્તવિકતા વધુ જટિલ અને ટીમવર્ક પર આધારિત હતી.
હા, એ બહુ મહત્વનું છે.
અને હા, પેલી ઘરેલું કલા કેસોની અને ડેસ્કિતા પાર્ટો એ પણ મારા માટે નવું હતું કે રોજિંદી વસ્તુઓ પણ કેટલી કલાત્મક અને અર્થપૂર્ણ હોઈ શકે.
અને મારા માટે સૌથી મહત્વનો બદલાવ એ વિચારસરણીમાં આવ્યો કે કલાને જોવાની શરૂઆત શા માટે વાયથી કરવી. સામાન્ય રીતે આપણે કોણે બનાવી, હુ કે કેટલી સુંદર છે, હાઉ બ્યુટિફુલ પર અટકી જઈએ છીએ.
હા, બરાબર.
પણ હોન્સનનો અભિગમ, તેનું કાર્ય શું હતું, તેનો હેતુ શું હતો, તેના આશ્રયદાતા કોણ હતા, આ સવાલો પૂછવાથી કલાકૃતિનો અર્થ અનેક ગણો વધુ ઊંડો અને સમૃદ્ધ લાગે છે. અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેતી વખતે પણ તેના મૂળ સંદર્ભને ધ્યાનમાં રાખવાનું મહત્વ સમજાયું.
તો આજની જ્ઞાનગોષ્ઠીનો નિચોડ એ છે કે પુનરુજ્જીવન કલાને જ્યારે તેના સંપૂર્ણ પરિપ્રેક્ષ્યમાં, તેના સામાજિક, કાર્યાત્મક અને આશ્રયદાતા પ્રેરિત સંદર્ભમાં મૂલવવામાં આવે છે, ત્યારે તે માત્ર ભૂતકાળના અવશેષો મટીને જીવંત ઇતિહાસ બની જાય છે. તે માત્ર સુંદર ચિત્રો કે શિલ્પો નથી, પણ એ સમયના સમાજની ધડકતી વાર્તાઓ છે.
અને એ વિચારવા જેવું છે કે ભવિષ્યના ઇતિહાસકારો જ્યારે આપણી આજના ડિજિટલ યુગની કલા, પછી તે ઇન્ટરનેટ મીમ્સ હોય, વાયરલ વિડીયોઝ હોય, સોશિયલ મીડિયા પોસ્ટ્સ હોય કે પછી વર્ચ્યુઅલ રિયાલિટીના અનુભવો હોય, તેને જોશે ત્યારે તેઓ તેના કાર્ય અને આશ્રયદાતા વિશે શું તારણો કાઢશે, એ આપણા સમય વિશે શું કહેશે, ખરું ને?
બહુ સરસ વિચાર છે આ તો. ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.